હિબ્રુઓને પત્ર અધ્યાય 9. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ તથા જગિક પવિત્ર સ્થાન પણ હતું ખરું, કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો. તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી. તે પવિત્ર સ્થાન કહેવાતું હતું. અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમ પવિત્ર સ્થાન કહેવાતું હતું. તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી. એ પેટીમાં માનનાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારૂનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપાઠ હતા. અને તે પર ગૌરવી કરુબીમ હતા. તેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી. હવે ઉપર દર્શાવ્યા મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરારકોષના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે. પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો, પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો. તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી. વર્તમાન કાળને સારું તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારના અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતા, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતા. તેઓ ખાવા પીવા તથા અનેક પ્રકારની સ્નાન ક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા. તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા. ખ્રિસ્ત હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહીં એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના લોહીથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમ પવિત્ર સ્થાનમાં એક જ વાર ગયા હતા. કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારા અંતકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતા કેટલું વિશેષ શુદ્ધ કરશે. માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે, મરણ આપે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે. કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે. એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું? એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી. કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વલોકોને કહી સંભળાવી પછી પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સગડા પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સગડી વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી. કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય. જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમ પવિત્ર સ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી. કેમ કે જો એમ હોત તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત, પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. જેમ માણસોને એક વખત મરવાનું અને ત્યારબાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.